સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી બારસને દ્વાદશીના દિવસે શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જગ્યાએ વિશે પધાર્યા હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને ધોળો ચોકડો ઓઢ્યો હતો અને કેશ પહેર્યો હતો અને ઓટા ઉપર અથામણું મુખારવિંદ રાખીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, ભક્તિ માટે, સત્સંગ માટે કોઈ એવો કાળ નિર્ધારિત નથી. આમ તો બ્રહ્મ મુહૂર્ત એ શુભ મુહૂર્ત ગણવામાં આવે છે અને એટલા માટે ભગવાને પણ આ કથાનું, વચનામૃતનું પાન તમે જુઓ તો અનેક વિવિધ સમયોની અંદર, અડધી રાત્રે હોય, મધ બપોરે હોય, કે સંધ્યા સમયે હોય, કે પ્રોઢિય પ્રભાતના સમયે હોય, મહારાજે વચનામૃતોનો ઉપદેશ કરી અને પોતાના ભક્તોને એ ભગવાન કથાનું સુખ આપેલું છે. એ જ રીતે ભગવાન પોષ સુધી બારસના દિવસે ગરડામાં જે સંતોની જગ્યા ત્યાં સવારના પોરમાં મહારાજ પધાર્યા છે અને પોતાના મુખારવિંદ આગળ પરમહંસોની સભા કરી અને મહારાજ સુંદર કથામૃત આપણને સંભળાવી રહ્યા છે. પછી શ્રીજી મહારાજે અડધી ઘડી સુધી પોતાની નાસિકાના અગ્ર સામુ જોઈ રહ્યા અને પછી બોલ્યા. મહારાજ અડધી ઘડી એ પોતાની નાસિકા સામુ, એના બે અર્થ થાય કે પોતાની સન્મુખ બેઠેલા પરમહંસો તરફ જોઈ રહ્યા નાસિકાની અગ્રભાગની અંદર, અને કાં તો નાસિકાના અગ્રભાગ એટલે એકાગ્ર મન કરીને પોતાના મનને જે વૃત્તિઓ હતી એને સંકુચિત કરી પોતાની એક એક કેન્દ્રમાં કરી અને એકાગ્ર કરીને મહારાજ ઘડીક વિચાર્યું અને પછી ભગવાન શ્રી હરિ બોલ્યા છે. પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે. મહારાજ કે આ જગતની અંદર ભગવાનની ભક્તિ કરવાની તો ઘણા બધાને ઈચ્છા હોય અને ઘણા બધાની ઈચ્છા છે પણ ખરી, પણ દરેકની સમજણમાં ફેર રહે છે અને માટે જેની એવી સમજણ હોય તેના હૃદયમાં સર્વ પ્રકારે ભગવાન નિવાસ કરીને રહે. મહારાજ કે ભગવાનને ભજવાની ઈચ્છા તો દરેક જીવ પ્રાણી માત્ર કદાચ કરતા હોય અને ઘણાને હશે પણ ખરી, પણ દરેકની સમજણમાં ફેર છે અને જેવી સમજણ છે એના ફળ સ્વરૂપે જ ભગવાન એની મૂર્તિ એ જીવનની અંદર, એના હૃદયની અંદર ઉતરીને રહે છે. તે વિગત જે અમે સમજ, એની વિગત મહારાજ અહીંયા સમજાવે છે. કેવી સમજણ હોય તો ભગવાનનું મૂર્તિ એ હૃદયની અંદર કાયમ વાસ કરીને રહે. અહીંયા બહુ સુંદર વાત સારવાલા ભક્તો સમજાવી, આપણે જે ક્રિયા કરીએ છીએ કેવી સમજણ સાથે કરીએ છીએ, જે ભક્તિ કરીએ છીએ, જે ધર્મ પાલન કરીએ છીએ, આપણે જે સત્સંગના સિદ્ધાંતોને અનુસરીએ છીએ એની અંદર સમજણ કેવા પ્રકારની હોય ત્યારે ભગવાન આપણા હૃદયની અંદર અખંડ વાસ કરીને રહે, આનો મહારાજ અહીંયા ઉત્તર સમજાવે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહે છે, તથા જેને વરસાવ્યો મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્ત પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આ આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે ને તેમાં ગાજવીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે તે સર્વ મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. મહારાજે ખૂબ સુંદર વાત સમજાવી. મહારાજ કે આ સંસારની અંદર જીવ પ્રાણી માત્ર એને સમજાય ન સમજાય, એને વિચારમાં આવે ન આવે, એવી તમામ પ્રકારની ક્રિયાઓ, તમામ પ્રકારના પદાર્થો, તમામ પ્રકારના બ્રહ્માંડોની અંદર રહેલા જે આશ્ચર્યો છે, એ તમામ આશ્ચર્ય જે પણ કંઈ થતા હોય, અહીંયા મહારાજે થોડા દ્રષ્ટાંત આપ્યા, પૃથ્વી સ્થિર રહે છે, ડોલે છે, તારામંડળ જેની અંદર ગતિ કરે છે, જેમ મેઘ વરસાયો વરસે છે, જેમ સૂર્યચંદ્ર સમય સમય ઉદય અને અસ્ત થાય છે, મહારાજ કે સમુદ્ર જે છે પોતાની મર્યાદામાં રહે છે, આવા વિવિધ પ્રકારના જે પણ આશ્ચર્યો, આને કોઈ પાળ બાંધવા નથી ગયા, પણ છતાંય એ એના નિયમ પ્રમાણે ભગવાને બાંધેલી મર્યાદા અને ભગવાને જે ઘડેલો ક્રમ એને અનુસરી અને પોતે નિરંતર વર્ત્યા કરે છે અને ભગવાનની ઈચ્છાની અંદર રહીને વર્તે છે. આવું મહારાજ કહે છે કે જે જે આશ્ચર્ય આ સમગ્ર બ્રહ્માંડોની અંદર કંઈ પણ થતું હોય તો એ સમગ્ર એ જે મને મળ્યા એવા જે પ્રગટ પરમાત્માનું સ્વરૂપ જે મને મળ્યા એવા ભગવાન એ પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ થકી જ થાય છે. એના સિવાય બીજું કોઈ આ કાર્ય કરવાને સમર્થ નથી. આપણે સમજણની વાત કરીએ છીએ. આ પ્રશ્નને સાથે એટલા માટે યાદ કરાવતો રહીશ કે આ જે મહિમા બતાવ્યો છે મહારાજે સમજણની સ્થિતિને સુધારવા માટે બતાવ્યો છે. મહારાજ કહે છે કે એ જે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજા કોઈ એ આશ્ચર્યને કરનારો છે એમ માને નહીં. મહારાજના સિવાય ભગવાનની સિવાય આવું જે ઐશ્વર્ય પ્રતાપ છે એ બીજા કોઈનામાં સામર્થ્ય નથી. આપણને ઘણી વખત મનમાં એવો શંકા થાય વાલા ભક્તો કે આ ઉત્પત્તિ પાલન પ્રલય બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિને દરેક બ્રહ્માંડોની અંદર સોંપેલું છે. દરેક એનું કાર્ય કરે છે. સૂર્યદેવ છે, પોતાની ગતિ કરે છે. વાયુદેવ છે, વાયુદેવ પોતાનું વાયુ વહન કરે છે. મેઘ ઇન્દ્રદેવ છે, એ વર્ષા કરાવે છે. પણ આ બધું દરેક ક્રિયાના માટે અલગ અલગ અધિષ્ઠાતા દેવો નિર્મત કરેલા છે, એના માટે એની જવાબદારી સોંપેલી છે. તો ભગવાન ક્યાં કરવા જાય છે આપણને મનમાં શંકા થાય, પણ આ વસ્તુનું નિવારણ શાસ્ત્રોએ બહુ સુંદર સમજાવ્યું છે. મહારાજે એમ કીધું કે જે ભગવાનને કરતા અકરતા અન્યથા કરતા બતાવ્યા છે, ભગવાન એ પ્રેરણારૂપ શક્તિરૂપ એ સંચાર થઈને એ માધ્યમે કરીને એ કાર્ય કરતા હોય છે. એ જીવનની અંદર જે આપણે નાના મોટા આપણને જે અનુભવ થતા હોય છે, એ જે પ્રકૃતિના જે અનુભવ થતા હોય છે, માયાના જે અનુભવ થતા હોય છે, એ સામર્થ્ય જો કોઈ હોય તો એ પરમાત્માની સામર્થ્ય છે. અને જીવાત્મા પણ જ્યારે જ્ઞાને સહિત જ્યારે ભગવાનનું જ્યારે ભજન કરે, મહાત્મ સમજે અને ભક્તિની અંદર જ્યારે ઓતપ્રોત થાય ત્યારે એનું શુભ ફળ આપનાર પણ પરમાત્મા છે. અને કદાચ જીવાત્મા વિકૃત થઈને પોતાની વિકાર વિકૃત ભાવના અથવા બુદ્ધિથી એ જ્યારે કોઈ અધર્મ આચરણ કરે ત્યારે એનું દુષ્પ્રભાવનું જે ફળ છે એ પણ ભગવાન જ આપે છે. એટલે ફળને આપનાર ભગવાન છે. કર્મનું બંધન કરનારનું જે ફળ છે એને ફળની ભોગતા એ જીવાત્મા થાય છે, પણ એ ફળને આપનારા પરમાત્મા છે. માટે એ જે પરમાત્માનું કર્મ જે કરવાનું જે ફળ આપવાનું જે ઐશ્વર્ય છે, પ્રતાપ છે, એ જીવાત્માને અનુભવ થાય છે. એટલે ભગવાનને કરતા અન્યથા કરતા એમ શાસ્ત્રોમાં સમજાવ્યા છે. એટલે મહારાજે અહીં એમ કીધું કે ભગવાન વિના બીજા કોઈ એવા આશ્ચર્યને કરનાર છે એમ માને નહીં. અને પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ જે થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના વતે જ થાય છે. મહારાજ કે ભગવાનનો એવો મહિમા સમજે કે આ સમગ્ર અચર અચર આમાં ઘણી બધી વસ્તુઓ જગતમાં એવી પણ નિર્માણ થતી હોય, પૃથ્વીની અંદર અથવા સંસારની અંદર આપણા જીવનની અંદર એવી ઘટતી હોય જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચી શકતી હોય, જ્યાં આપણો વિચાર ન પહોંચી શકતો હોય, પણ છતાંય એનું કરનાર એ પરમાત્મા છે. એની પાછળનો ઉદ્દેશ પણ આપણે નથી જાણી શકતા. ઘણી વખત આપણને શુભ પ્રસંગોનો પણ અનુભવ થાય, અશુભ પ્રસંગોનો પણ અનુભવ થાય. આપણા માટે કોઈ વસ્તુ શુભ અશુભ હોઈ શકે, પણ એની જે નિર્મિતિ છે અથવા તો એનું જે ફળ છે એ પરમાત્માના નિયંત્રણની અંદર થઈ રહ્યું છે. એટલે એની પાછળનો આશય પણ એ કાં તો આપણું કર્મ બંધન હોય અને એ કર્મ બંધન પ્રમાણે આપણને ફળ આપ્યું હોય, આપનાર ભગવાન છે અને આપણને એની અનુભૂતિ કદાચ દુઃખમાં પરિણામી હોય કે સુખમાં પરિણામી હોય, પણ એ આપણા કર્મને આધીન હતું, કર્મના પ્રમાણે હતું, એટલે ભગવાને આપણને એવું ફળ આપ્યું. પણ જો એવું શુભકર્મ હોય, ઘણો એક વખત કૃપાથી ભગવાન પણ ઘણા કર્મનું ફળ આપતા હોય છે, એવા અનેક પ્રકારના જે કર્મ છે એ કર્મનું ફળ જીવાત્મા ભોગવતા હોય તો એની અંદર ગમે તે પ્રકારના શુભ અશુભ એની અંદર પરિણામ નીકળતા હોય, પણ એ ભગવાન વતે જ થાય છે. પણ ભગવાન વગર બીજાથી સંભવિત થતું નથી, એવો જ એને ભગવાનનો મહિમા સમજાણો હોય. અને આ મહિમા સમજવાની પાછળનો વાલા ભક્તો એક કારણ છે કે આપણને ઉગારવાનો એક ઉદ્ધાર કરવાનો એક માર્ગ મળે છે. ઘણી વખત આપણે એમ વિચારીએ કે જીવાત્માને કર્મ પ્રમાણે જ ફળ મળે છે, તો પછી અમે સારું કર્મ કર્યું તો અમને અમારા કર્મનું ફળ મળ્યું, તો પછી આમાં ભગવાનની કૃપાનો ક્યાંથી આવ્યો પ્રશ્ન? પણ એના માટે શાસ્ત્રોએ સમજાવ્યું કે કર્મ શુભ ક્યારે થાય કે જ્યારે તમારા ઉપર કોઈ નિયંત્રણ હોય, જ્યારે તમારા ઉપર મર્યાદા હોય, જ્યારે તમારા ઉપર કોઈની દેખરેખ હોય. તમે જો બાળક નાનું હોય તમે એને એમને એમ તમે મૂકી દો તો એ જીવનની અંદર કંઈ સારા ગુણ જ શીખે એવું જરૂરી નથી. એને કદાચ સંગ એવો થઈ જાય, કદાચ સમય એવો થઈ જાય તો એને એવા ગુણો પણ એની અંદર જેને કહેવાય અવગુણો પણ એની અંદર પ્રસરી જાય છે. પણ જ્યારે એના ઉપર દેખરેખ હોય, ગુરુજનોનો, સંતોનો, સત્સંગનો, માવતરનો જ્યારે એના ઉપર દેખરેખ હોય ત્યારે એનું રક્ષણ થાય છે, એના એવા અનિષ્ટથી એનું રક્ષણ કરે છે. એમ આપણા ઉપર જ્યારે ભગવાનની કૃપા હોય ત્યારે જીવાત્મા એવા અનિષ્ટ તત્વો દ્વારા, એવા અનિષ્ટ અધર્મ દ્વારા આપણે પોતાનું રક્ષણ કરી શકીએ છીએ. અને તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વતે થાય છે એમ સમજે. અહીંયા મહારાજે પહેલું ભગવાનની સ્વરૂપની નિષ્ઠાનો મહિમા સમજાવ્યો અને મહારાજ આગળ વાત સમજાવે છે. અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાહે કોઈ મારા ઉપર ધૂળ નાખે, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરે, ચાહે કોઈ હાથીએ બેસાડે, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડે, તેમાં મારે સંભાવ છે. મહારાજ અહીંયા બીજો પણ એક ગુણ બતાવ્યો. પહેલો ગુણ ભગવાનનો ભારોભાર મહિમા, સર્વના નિયંતા, સર્વ કરતા, સર્વોપરી, સર્વ કારણના કારણ ને આપણા સૌના કર્મના ફળના પ્રદાતા એ પરમાત્મા છે એવો ભગવાનનો અનન્ય ભાવ એ જીવાત્મા પહેલો દ્રઢ કરે. પછી મહારાજ કે બીજી સમજણ એવી છે કે દરેક પરિસ્થિતિની અંદર, અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કોઈ હાથીએ બેસાડે કે કદાચ નાક કાન કાપીને ગધેડે બેસાડે, કોઈ માન કરે કે અપમાન કરે, પણ એનામાં સંભાવ હોય. સંભાવ ક્યારે થઈ શકે? જ્યારે દેહાભિમાનથી જીવાત્મા મુક્ત થયો હોય, જ્યારે પોતે આ સંસારિક અહંકારથી જીવાત્મા મુક્ત થયો હોય, ત્યારે એ સંભાવ એ જીવાત્મામાં આપી શકે. અર્થાત કે રૂપની અંદર અતિ લલચાઈ નહીં, લોલુપ ન થાય, અને કુરૂપથી અતિ અહેત ન થાય, એનાથી કદાચ ઘૃણા ન થાય, એવું ક્યારે થઈ શકે? જ્યારે બંનેની અંદર સંભાવ હોય, જ્યારે દરેકની અંદર નિર્વાસનિકપણું હોય, એમાં આસક્તિપણું ન હોય, ત્યારે સંભાવ વર્તતો હોય. એવી સમજણ રાખે કે મારા માટે સારો પદાર્થ કે ખરાબ પદાર્થ એના મારા માટે ભેદ નથી, મને એનો ભાવ કેવો છે, એનો ઉપયોગ કેવો છે, એની ફળશ્રુતિ કેવી છે, એના માટે મારે દ્રષ્ટિ મારી વિચારધારા જવાની છે. એટલે પદાર્થની અંદર, જગતના વિષયોની અંદર, અહીંયા આગળ માનસ અપમાનની અંદર મહારાજ કે ન લોભાય કે ન મોહાય, પણ એની અંદર સંભાવ રાખી અને આ પરમાત્માની કૃપાથી મને પ્રાપ્ત થયું છે અને મારે આનો સદુપયોગ કરીને મારા કલ્યાણનું સાધન બનાવવાનું છે, એવો ભાવ રાખી અને કાયમ એ જીવાત્મા રાખે. એને અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપ સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે. મેં હમણાં સમજાવ્યું એમ કે ઘણી વખત બહુ ગમતી વસ્તુ હોય, પ્રિય વસ્તુ હોય, ઘણી સુંદર વસ્તુ હોય, એમાં આકર્ષાય. કુરૂપ વસ્તુ હોય, ગમતી વસ્તુ ન હોય, તો એની અંદર સહેજે ન મોહાય. પણ જ્યારે બંનેની અંદર સંભાવ રહેલો છે, કુરૂપની અંદર અતિ ઘૃણા નથી, અતિ અહેત નથી, અને રૂપવાનની અંદર અતિ હેત નથી, અતિ આકર્ષણ નથી, જ્યારે એવી સમજણ યુક્ત કરીને સંભાવ, કારણ કે આ જગતના તમામ પદાર્થો વિષયો તમામ નાશવંત છે, એની ગતિ એક જ થવાની છે. રૂપવાન સ્ત્રી હોય, અહીંયા સ્ત્રીનો શબ્દ વાપર્યો છે કારણ કે આ પુરૂષે લખ્યું છે, એટલે એને જે આકર્ષણનું સ્ત્રી સાધન હતું એ સ્ત્રી હતું, એટલે એને સ્ત્રીનો, કદાચ આ જ વાક્ય કોઈ સ્ત્રીઓ તરફથી લખવામાં આવ્યું હોત, બોલવામાં આવ્યું હોત, તો ત્યાં પુરૂષ આપી શકે. અહીં કહેવાનો ભાવ એવો છે કે જગતની અંદર જે પણ અન્યોન્ય તમને આકર્ષિત કરીને બંધન કરતા કોઈ પણ એવું વસ્તુ હોય કે જ્યાં તમારું મન ચોંટતું હોય અથવા તો મન આકર્ષાતું હોય, એવા પદાર્થની અંદર મનને ન આકર્ષવા દેવા અને ભગવાનના સ્વરૂપની અંદર મનને સ્થિર કરવું, એવો એની પાછળનો ભાવ રહેલો છે. તો તેને તુલ્ય ભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય અને પથ્થરનો ઢગલો હોય, તે બે તુલ્ય જાણે. મહારાજ અહીંયા બીજું દ્રષ્ટાંત આપ્યું, જેમ સુવર્ણનો ઢગલો પડ્યો હોય કે પથ્થરનો ઢગલો પડ્યો હોય, એના માટે એ બંને નાશવંત છે અને એ બંધનના કારણ છે. એની અંદર તુચ્છ ભાવ પણ નથી ને અહોભાવ પણ નથી, એ કેવળ પરમાત્માની અંદર રાખે અને એની અંદર સંભાવ પદાર્થોની અંદર રાખે. અહીંયા મહારાજ એવો સુંદર ભાવ સમજાવ્યો છે. તુલ્ય જાણે એવી જાતના જ્ઞાની ભક્ત, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે અનંત શુભ ગુણ, તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કાયમ નિવાસ કરે છે. મહારાજે બહુ સુંદર વાત અહીંયા સમજાવી. આપણો પ્રશ્ન હતો કે કેવી સમજણ હોય કે જેના હૃદયમાં ભગવાન અનન્ય અખંડ વાસ કરીને રહે, ત્યારે મહારાજે એનો ઉત્તર સમજાવ્યો. એક તો ભગવાનનો ભારોભાર મહિમા સમજતો હોય અને સાથે સાથે જે ભગવાનની ઇતર જે પણ પદાર્થો છે એ તમામ પદાર્થો વિષયો એ તમામની અંદર સંભાવ રાખે, અર્થાત કે એની અંદર કોઈ માને વાલું પણ નથી, કોઈ દોલું પણ નથી, એની અંદર સરખી મતી રાખી, અર્થાત એમાંથી નિર્વાસનિક રહી અને એક ભગવાનની અંદર પોતાનો હેત જોડે અને જગતની અંદર વિષયોની અંદર પદાર્થોની અંદર એ સંભાવ રાખીને જે એનો ઉપયોગ યથાયોગ્ય જે પોતાના કલ્યાણ માર્ગની અંદર જરૂર હોય એટલા પૂરતો કરે, પણ એમાં બંધાય નહીં, એવો જેને ભાવ રહે. મહારાજ કહે છે એવા સંભાવે કરીને એવી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આદિ જે ગુણ છે એ ગુણે યુક્ત જ્યારે જીવાત્મા એ શુભ ગુણે યુક્ત થાય ત્યારે એવા ભક્તના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત, હવે એનું મહારાજ અહીંયા પરિણામ બતાવે છે, આવા ભક્તના હૃદયની અંદર ભગવાન વાસ કરે છે. હવે એ ભક્તની સ્થિતિ કેવી હોય ત્યારે મહારાજ અહીંયા સમજાવે છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે. અહીંયા વાલા ભક્તો બહુ સુંદર સમજવા જેવી વાત છે. મહારાજે અહીં આગળ વિશેષણ સાથે આ વાક્ય લખ્યું છે. મહારાજ કે પછી તે ભક્ત, તે ભક્ત એટલે ઉપર બતાવેલી સમજણ પ્રમાણેની જે સમજૂતીવાળો ભક્ત હોય, જેના હૃદયની અંદર ભગવાન અખંડ વાસ કરીને રહેતા હોય એવા ભક્ત માટેની અહીંયા વાત છે. તે ભક્ત જે તે ભગવાનના પ્રતાપે કરીને, મહારાજ અહીંયા બીજું વિશેષણ વાપર્યું, ભગવાનના પ્રતાપે કરીને, એ પોતાની સામર્થ્ય કે સિદ્ધિના યોગે કરીને, સામબળે કરીને એ જીવાત્મા સ્થિતિને નથી પામતો, પણ પરમાત્માના પ્રતાપે કરીને પામે છે. એટલા માટે અમે કીધું કે આ જે પણ કંઈ થાય છે ભગવાનની જ કૃપાવતે થાય છે અને ભગવાન જ કરનારા છે એવો ભાવ જીવાત્માને અખંડ રહે. ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે એ જીવાત્મા, એ પોતે ભક્તિના યોગે કરીને અને ભગવાનના પ્રતાપે કરીને, ભગવાનની કૃપાએ કરીને એને અનંત પ્રકારે પછી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. અને તે જીવ તે અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એ પછી જ્યારે ભગવાનની પ્રતાપથી જે સામર્થ્ય મળી હોય એ સામર્થ્યનો સદુપયોગ કરી એ અનંત જીવાત્માને પણ ઉદ્ધારના માર્ગે લઈ જવા માટે સમર્થ બને છે. એટલા માટે અહીંયા લખ્યું ઉદ્ધારને કરે છે. ઉદ્ધાર કરવાનો, કલ્યાણ કરવાનો, મોક્ષ આપવાનો અધિકાર કેવળ પરમાત્માનો છે, પણ એ માર્ગ ઉપર તમને ચડાવીને મોક્ષના અધિકારી બનાવે છે એટલે કલ્યાણનો દ્વાર એને ગણવામાં આવે છે. અને તે અનંત જીવાત્માને ઉદ્ધારને કરે છે. એવો જે ભક્ત છે એ પણ એ ભગવાનને ઐશ્વર્ય પ્રતાપે કરીને, ભગવાનને કૃપાએ કરીને એ અનંત જીવાત્માને ભગવાનના માર્ગ ઉપર સદમાર્ગે વાળવા માટે સમર્થ બને છે અને એ માર્ગ ઉપર ચાલી અનંતનું કલ્યાણ થાય છે. અને એવી સામર્થ્યએ યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. મહારાજ કે આવી સિદ્ધિ પામ્યા પછી પણ એવો જે ભગવાનનો ભક્ત હોય એની સ્થિતિ કેવી હોય, તો એ કારણ કે પહેલા જ મહારાજે સમજાવ્યું છે આવી સ્થિતિ ક્યારે થાય, ભગવાન અખંડ વાસ ક્યારે કરે, કે જ્યારે એને માન અપમાનની અંદર સમભાવ રહેલો હોય, ત્યારે જ એ જ ગુણ સિદ્ધિ મળ્યા પછી પણ રાખવાનું જરૂરી છે. એટલે મહારાજે અહીંયા લખ્યું કે એવી સામર્થ્યએ યુક્ત થયો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે. મહારાજ કે આટલી સિદ્ધિ નથી મળી ત્યાં સુધી તો દાસ હતા, પણ જ્યારે સિદ્ધિ મળી ત્યારે પણ દાસત્વ ભાવ કાયમ અખંડ રહ્યો અને જગતના માન અપમાનની અંદર એ મોહાણા નહીં, નીતર તો ઘણી વખત મોટું સ્થાન, મોટો યશ કીર્તિ મળી જાય ત્યારે પછી એને જગત કંઈક જો ટોકે ને તો એને કડવું લાગવા માંડે છે. કેમ કે એને પોતાના માનનો અહંકાર આવી ગયો છે. એટલે મહારાજ અહીંયા સાવધાન કરે છે કે એવી સામર્થ્યયુક્ત થઈને પણ જ્યારે જગતનું કે કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ હોય, એને ખબર ન હોય એટલે માન અપમાન કરતા હોય, તો એને એની અંદર દ્રષ્ટિ એની માન અપમાનમાં નથી, પોતાના કર્તવ્યમાં છે, પોતાના કર્મમાં છે, પોતાના ધ્યેયમાં છે, લક્ષ્યમાં છે. આજે એની અંદર વૃત્તિને સ્થિર કરી રાખી છે, ભગવાનની અંદર જોડી રાખી છે, એટલે એને જગતના માન અપમાનને કરતી આ પણ એક મોટી સ્થિતિ છે. મહારાજ કે જગતનું માન અપમાન એને દ્રષ્ટિ આવતું નથી, એ પણ એક મોટી સિદ્ધિ છે અને એ સામર્થ્ય છે. કાજે સમર્થ તકા જરણા કરવી એ કોઈનાથી થાય નહીં. મહારાજ કે જ્યારે સમર્થ્ય આવે ને, જ્યારે મોટા ભાવે ને, પછી તમારે નરમ થવું, જરણું એટલે નિર્મળ થવું, તે નિર્મળ થવું ને કોઈ સામાન્ય વ્યક્તિથી એ થઈ શકે નહીં. અને એટલા માટે એને મોટી મહારાજ કે એ પણ એક સામર્થ્ય છે કે તમે આવડી મોટી પદને પામ્યા પછી પણ તમે જગતના માન અપમાનથી લેશ માત્ર રંજાતા નથી, તમે ભગવાનને રાજી કરવા જે તમારું કર્મ છે કરો છો. એવી જેને કરવી, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. મહારાજ કે એવી રીતે જે નિર્મળ થઈ, દાસાનો દાસ થઈ, સરળ થઈને જે વર્તતા હોય એને મહારાજ કે અતિ મોટા જાણવા, કારણ કે એ મોટી એની એ આવડત છે, એની મોટી એ સામર્થ્ય છે. અને એ સમર્થ તો કેવો છે, હવે મહારાજે એ સમર્થ કેવો સામર્થ્યવાન હોય કે જેને આવી ભગવાનની કૃપા થઈ હોય, એની સામર્થ્યની પરાકાષ્ઠા કેટલી હોય એ મહારાજ અહીંયા સમજાવે છે. અને એ સમર્થ તો કેવો છે, એના નેત્રમાં ભગવાન જોનારા છે. ભલા ભક્તો, અહીંયા મહારાજે બહુ સુંદર વાત આપણને સમજાવી છે કે ભગવાને આપણને જે સત્ય, ધર્મ, ભક્તિ, જ્ઞાન એની જે દ્રષ્ટિ આપણને આપી છે, એ જ દ્રષ્ટિ એ જીવની ભગવાનના ભક્તની થઈ જાય છે. જે દ્રષ્ટિએ ભગવાન આ સંસારને, જગતને, ભક્તોને જે જુએ છે, એ જ દ્રષ્ટિથી એ ભગવાનનો જે કૃપા પ્રતાપને પામેલો એવો જે ભક્ત, એ સામર્થ્યવાન જે ભક્ત, એ પણ ભગવાનની જ દ્રષ્ટિએ જુએ છે. એટલે ભગવાન એની દ્રષ્ટિએ જુએ છે એવો અહીંયા ભાવ લખ્યો, કે એના નેત્રમાં તો ભગવાન જોનારા છે, એ ભગવાનને અખંડ હૃદયમાં ધારી રહ્યો છે અને એ ધારણે કરીને એની વિચારધારા, એના કાર્યો પણ ભગવાને જે બતાવેલો માર્ગ, ભગવાને જે દેખાવેલી દ્રષ્ટિ, એ દ્રષ્ટિને મય થઈને વિચારે છે, કરે છે, કાર્ય કરે છે, જુએ છે. એટલે ભગવાન એના નેત્રમાં રહીને એ સંસારને એ જુએ છે. અને તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. મહારાજ અહીંયા શબ્દનો અર્થ બહુ સુંદર સમજાવ્યો. મહારાજ કે ભગવાન એનામાં રહીને જોવે છે, એનો ભાવ કે ભગવાનની જે સત્ય ધર્મને જ્ઞાન આપ્યું છે તે દ્રષ્ટિથી એ ભગવાનનો ભક્ત છે, એ ભગવાનને પ્રતાપે કરીને જ્યારે જુએ ત્યારે એ સત્યના માર્ગે અનંત જીવને, જીવ પ્રાણી માત્રને નેત્રને પ્રકાશ કરે છે. અર્થાત કે અને અનન્ય જ્ઞાનરૂપી જે પ્રકાશ, એ ધર્મ માર્ગમાં ચાલવા માટેની પ્રેરણારૂપી પ્રકાશ, જે ધર્મ માર્ગને અનુસરવાની જે પ્રેરણારૂપી પ્રકાશ, એ જીવાત્મા દ્રષ્ટિ તો આંખો બધાની પાસે છે પણ દ્રષ્ટિ દરેકની પાસે હોતી નથી. આ દ્રષ્ટિ અહીંયા મહારાજે લખ્યું તે નેત્રને પ્રકાશ કરો. નેત્ર ચર્મચક્ષુ છે, એ ચર્મચક્ષુ દરેક પાસે છે પણ એની અંદર એને પ્રકાશરૂપી જે જ્ઞાનરૂપી જે પ્રકાશ, એને સત્ય વિચારવાની, સત્ય જોવાની, ભગવાનના દર્શન કરવાની, સત્યને ધર્મના માર્ગ ઉપર ચાલવાની એ જે એની સામર્થ્ય છે, એ જે સમજણ છે, એ સમજણને પ્રકાશ કોણ કરે છે? એ ભગવાનનો એકાંતિક ભક્ત જેને ભગવાનને અખંડ ધાર્યા છે, ભગવાન જેના નેત્ર વડે કરીને સમગ્ર જગતને જોવે છે, એવો જે ભગવાનનો ભક્ત છે એની સામર્થ્યની અહીંયા વાત છે કે એ જીવાત્માને સત્યનો નેત્રને પ્રકાશ પણ કરવા સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિ પણ શક્તિને પોષણ કરવાને પણ સમર્થ થાય છે. કારણ કે એ પોતે ધર્મ માર્ગની અંદર, સત્યના માર્ગની અંદર, ભગવાને બતાવેલા માર્ગની અંદર અનુસરે છે એટલે એનામાં ભગવાન રહેલા છે, એટલે ભગવાન પણ એના હૃદયની અંદર રહીને ભગવાન પણ એ ધર્મ માર્ગની અંદર ચલાવવા એ સામર્થ્યવાન બન્યો છે. અને એ પ્રતાપે અનેકને જ્યારે પ્રેરણારૂપ એ સામર્થ્ય આપે ત્યારે અનેકને ધર્મ માર્ગ ઉપર, સત્યના માર્ગ ઉપર ચલાવવા માટે પણ એ પ્રેરણારૂપ બને છે અને સામર્થ્ય એને, એટલે અહીંયા શબ્દ વાપર્યો, એ ચાલવાની શક્તિને પોષણ આપે છે. કઈ ચાલવાની શક્તિ? ધર્મ માર્ગ ઉપર ચાલવાની શક્તિ, નીતિના માર્ગ ઉપર ચાલવાની શક્તિ, સત્યના માર્ગ ઉપર ચાલવાની શક્તિ, એવી જે સદશક્તિ છે, ચાલવાની જે પ્રેરણા છે, પ્રેરણારૂપી શક્તિ અને બળરૂપી શક્તિ, પોષણરૂપી શક્તિ, મહારાજે પોષણ શબ્દ વાપર્યો, પોષણરૂપી જે શક્તિ એ આપવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. મહારાજ કહે છે અહીંયા એવા પ્રકારે જે એવો ભગવાનનો ભક્ત હોય, અહીંયા સંત શબ્દ એ ગુણવાચક છે, જે સાધુતાના ગુણે યુક્ત હોય. કારણ કે આગળ વચનામૃતમાં આવશે એ શબ્દની અહીંયા આગળ પુષ્ટિ થશે કે સંત ગુણે યુક્ત, સાધુતા ગુણે યુક્ત એવા જે સત્પુરુષ છે, એવા જે ભક્તો છે. કારણ કે આગળ મહારાજે ભક્તની વ્યાખ્યાથી શરૂઆત કરી, એવા ભક્તની લક્ષણ સમજણ બતાવી છે અને અહીંયા આગળ એ ભક્તના જ સંદર્ભની અંદર એવા ભક્ત પછી ત્યાગાશ્રમમાં હોય કે ગૃહસ્થ આશ્રમમાં હોય, પણ એવા ભક્ત લક્ષણ યુક્ત જે હોય અહીંયા એની વાત કરી છે. આગળ મહારાજે એક શબ્દ વાપર્યો છે આ જ વચનામૃતની અંદર, ગ્રહસ્થ હોય કે ભેગદારી હોય એવો એક શબ્દ આવશે. એટલે એના અનુસંધાને આપણે આ જો સમજીએ તો મહારાજે અહીંયા આગળ લખ્યું કે એમ જે સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વ જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવા સમર્થ થાય છે. મહારાજ કે એવા જે સંત છે, એવા જે ભક્ત છે, એના હૃદયની અંદર ભગવાન રહ્યા છે અને એના દરેક ઇન્દ્રિયો દ્વારા ભગવાનની જે ચેષ્ટા, ભગવાનની જે ઈચ્છા, ભગવાનની જે આજ્ઞા એ રૂપી કાર્ય થતા હોય છે. માટે એ દરેકને જે એના યોગમાં જે આવે એને ઇન્દ્રિયોને પણ એ જ માર્ગની અંદર એ પ્રેરવા એ સમર્થ થાય છે અને એના દ્વારા એ ઇન્દ્રિયોને પ્રકાશ કરવા સમર્થ થયા છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. એવા જે ભગવાનના એકાંતિક સંત હોય, એવા જે ભગવાનના એકાંતિક ભક્ત હોય એ આ જગતના આધારરૂપ છે. આપણા શાસ્ત્રોની અંદર એક વાત આવે છે કે ભગવાન આ સંસારની જે આટલું બધું અત્યારે દુનિયાની અંદર જ્યારે અરાજકતા હોય, અધર્મ હોય તો આ સંસાર ટકી કેમ રહ્યો છે? મહારાજે કીધું કે ભગવાનના જે ભક્તો છે ને, જે આવા નિયમ ધર્મની અંદર ચુસ્તપણે રહેતા હોય એના પુણ્ય પ્રતાપે આ ધરતી સ્થિર રહી શકે છે. એમ અહીંયા મહારાજ કહે છે કે એ આ સર્વ જગતના આધારરૂપ છે. આવા જે સંતો હોય, આવા જે ભક્તો હોય, જેને ભગવાન અખંડ, જેને ભગવાનને ધાર્યા છે અને ભગવાનની બતાવેલી માર્ગ ચીંધેલી આજ્ઞાની અંદર એ પોતે પણ વર્તે છે અને અનેકને એવી પોતાના આશ્રિતમાં અથવા તો યોગમાં આવેલા અનેક જીવાત્માને એ માર્ગ ઉપર ચલાવવા કાયમ પ્રેરિત કરતા રહે છે, એવા જે ભગવાનના એકાંતિક સંત ભક્ત એ આ સંસારના જગતના આધારરૂપ છે. અને તે તુચ્છ જીવને અપમાનને સહન કરે છે એ મોટપ છે. આટલી મોટી સિદ્ધિ, પોતાના કર્તવ્યનું પાલન કરવા છતાં પણ એ પોતે નિર્માની થઈ અને ભગવાનની ભક્તિની અંદર દાસ થઈને વર્તે છે. જગતના માન અપમાનને માટે એ જોતા પણ નથી અને એની પણ એમને કોઈ એના ઉપર અસર નથી, માટે એ અતિશય એમની મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે અતિ મોટા છે. અને જગતના નાની મોટી જગતનો જીવ, પામર જીવ કોઈ ભૂલ કરે, ક્ષતિ કરે, તો એની સામે બહુ દ્રષ્ટિ કરતા નથી અને ક્ષમા કરી દે છે. એની સામે મૂળ એને હેતુ જ નથી. અહીંયા કહેવાનો ભાવ એવો છે કે એ જગતનું માન અપમાન મેળવવાનો હેતુ જ નથી. એમનો હેતુ એ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે, ભગવાનની પ્રાપ્તિને અર્થે છે, માટે એ જ કાર્યની અંદર એમનું અનુલક્ષીને એ રહ્યા છે. અને મહારાજે અહીંથી એનું વિપરીત પણ બતાવ્યું કે ઘણાની વિપરીત આવી સ્થિતિને પામ્યા પછી પણ જયારે સ્થિતિ વિકૃત થાય ત્યારે શું સ્થિતિ થાય મહારાજ આગળ સમજાવે છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવડાવે છે. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો આંખો કાઢીને પોતાથી ગરીબ હોય, અથવા તો અહીંયા એનો અર્થ એવો સમજવો કે આંખો કાઢીને એટલે કે પોતાના ગુરૂર ઘમંડથી જયારે કોઈ સત્તાનું જોર હોય. ગરીબ શબ્દનો અર્થ માત્ર આર્થિક ગરીબ એવી નથી, સ્થિતિની અંદર પણ ગરીબ હોય, સમજણની અંદર પણ ન્યૂન હોય, તમારાથી સત્તાના રૂપે કોઈ ગરીબ હોય, સંપત્તિના જોરે કદાચ ગરીબ હોય, સામર્થ્યના જોરે કોઈ ગરીબ હોય, શક્તિના જોરે કોઈ ગરીબ હોય, જ્ઞાનના જોરે કોઈ ગરીબ હોય, અથવા તો કોઈ પણ રીતે તમારાથી દીન હોય, હીન હોય, ઉતરતા હોય અને તમારી સામર્થ્ય વધારે હોય, એવા જ્યારે પોતાની સામર્થ્યનો અહમ રાખીને, અહંકાર રાખીને આંખો કાઢે, અર્થાત કે પોતાની મોટપ બતાવે, આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવડાવે, એને દબાવે, એને ડરાવે, અને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટા નથી, એટલે કે પોતાને મોટો જાણે પણ બીજાને પછી એ પોતાને તુચ્છ જાણે, પોતાની આગળ બીજાને એ કિંકર જાણે, અથવા સિદ્ધે દેખાડીને બીવડાવે. જો અહીંયા મહારાજે આ શબ્દ પણ વાપરી લીધો કે ખુદ કોઈ સિદ્ધ દશાને પામી ગયા હોય, કોઈ સામર્થ્યને પામી ગયા હોય, એવી સિદ્ધે દેખાડીને પણ, એવી સામર્થ્ય દેખાડીને પણ જ્યારે બીજાને ડરાવે, એને હીન ભાવ એનામાં લાવવા પ્રયત્ન કરે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનનો ભક્ત નથી. સિદ્ધિ પામેલો હોય છતાં પણ જો પહેલા મહારાજે સમજણ, આપણે વચનામૃતનો પ્રાસ આપણે ગોઠવી રાખીએ અને સમજી રાખીએ. મહારાજે પ્રશ્ન ત્યાંથી શરૂ કર્યો કે કેવી સમજણ હોય કે ભગવાન હૃદયમાં વાસ કરે. મહારાજે એનો પહેલો ઉત્તર કર્યો કે ભગવાનનો યથાર્થ મહિમા જાણે, કરતા હર્તા ભગવાનને જાણે, અને જગતના માન અપમાન વિષયોની અંદર એ સંભાવ રાખે, એમાં આસક્ત થાય નહીં, નિર્વાસનિક રહે, એની અંદર બંધાય નહીં, અને ભગવાનની અંદર એકાગ્ર મન કરીને રાખે, એવી જેની સમજણ હોય, એવી સમજણયુક્ત ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે ગુણ છે એની યુક્ત ભગવાનનો ભક્ત હોય, એની અંદર અનુસરતો હોય, એના હૃદયમાં ભગવાન અખંડ વાસ કરીને રહે છે. હવે મહારાજે બીજો ભાવ બતાવ્યો કે એવો જેને ભગવાન જેના હૃદયમાં વાસ કરીને રહેતા હોય એની સામર્થ્ય કેવી હોય, ત્યારે મહારાજે એને દ્રષ્ટાંત સાથે બતાવ્યું કે ભગવાનના માર્ગ ઉપર એ ચાલે છે, ભગવાનને હૃદયમાં ધાર્યા છે, તો ભગવાનનું કાર્ય એ કરવા તત્પર છે, એટલે ભગવાનનું કાર્ય એના દ્વારા થાય છે, એટલે ભગવાન એના દ્વારા કાર્ય કરે છે, એવો પણ એની અંદર ભાવ મહારાજે બતાવ્યો કે ભગવાનનું કાર્ય કરવા એ પોતે તત્પર છે, સેવાના ભાવ સ્વરૂપે, એટલે ભગવાનનું કાર્ય એ કરી રહ્યો છે, ભગવાન વતી કરી રહ્યો છે, ભગવાનની પ્રેરણાથી કરી રહ્યો છે. મહારાજે વચનામૃતમાં જે શબ્દ વાપર્યો એ ભગવાનના પ્રતાપે કરીને કરી રહ્યો છે, ભગવાનની કૃપાએ કરીને કરી રહ્યો છે. કાર્ય ભગવાનનું છે પણ ભગવાનની કૃપાથી, ભગવાન એના માધ્યમથી, એવા ભક્તના માધ્યમથી કરે છે. એવા ભક્તની સામર્થ્ય મહારાજે બતાવી કે એવો ભગવાનનો ભક્ત હોય, એ સંત હોય કે ગ્રહસ્થ હોય, પણ એવો જે ભગવાનનો સાધુતા ગુણે યુક્ત જે ભક્ત હોય, એવો જે ક્ષમાવાન જે ભક્ત હોય, નિર્માની જે ભક્ત હોય, માન અપમાન અને મોટપ જગતની હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે, એનાથી પર થઈને વિચારતો હોય અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો હોય, એની સામર્થ્ય કેવી થાય? તો મહારાજ કહે કે ભગવાન એની દ્રષ્ટિએ જુએ છે, ભગવાન એને પગે ચાલે છે, ભગવાન એની દરેક ઇન્દ્રિયોની અંદર વસી અને કાર્ય કરતા હોય છે, એ ભગવાનનું કાર્ય જીવાત્મા કરે છે. એવી સામર્થ્યને પામ્યો હોય પણ મહારાજ કે એવી સામર્થ્યને પામ્યા પછી પણ, એવી મોટપને પામ્યા પછી પણ એ દાસનો ભાવ એનો જાય નહીં. એ પોતે મોટો થઈ ગયો છે અને બીજા ગરીબ છે, ગરીબ એટલે દીન છે, એનાથી ઉતરેલા છે, એવો ભાવ લાવી અને એને દબાવવા પ્રયત્ન ન કરે, અર્થાત કે એને એને પોતાનો અહંકાર એનો માનનો સિદ્ધિનો ન આવે, એવો જ એનો ભાવ રહે, એ મોટપ ન આવે. ઘણા આપણે વહેલા ભક્તો આ જગતની અંદર જોઈએ છીએ કે એ જગતની જયારે મોટપ મળે છે ને પછી એ નિર્માનીપણું રહેતું નથી, એ દાસત્વપણું રહેતું નથી. મહારાજે વચનામૃતમાં પણ આ વાત ઘણી વખત સમજાવી છે. મહારાજ કે પછી એને એ જગતનો ભાવ આવી જાય છે, હવે મને કોઈ કઈ કેમ જાય, આવો જયારે ભાવ આવે છે એ મોટપ આવે છે. મહારાજ કહે છે એવો જીવ એ ભગવાનનો ભક્ત નથી. મહારાજ એ લખ્યું ભગવાનના ભક્ત નથી અને તે માયાનો જીવ છે એવી સમજણ. સિદ્ધિ તો મળી છે ભગવાનના પ્રતાપે કરીને કર્મ કર્યું એટલે ભગવાને સિદ્ધિ આપી, પણ સિદ્ધિ આપ્યા પછી એને ભાવ એનો ટળ્યો નથી, એનો અહંકાર ટળ્યો નથી. મારે મહારાજ કહે છે એ ભગવાનનો ભક્ત જ નથી અને માયાનો જીવ છે અને યમપુરીનો અધિકારી છે. મહારાજ એનું ફળ પણ બતાવ્યું કે એવો જીવ એ ગમે તેટલી ભક્તિ કરતો હોય, જ્ઞાન હોય, ગમે તેટલું વૈરાગ્ય પાળતો હોય, પણ એ જયારે ભગવાનના માર્ગ ઉપરથી ભટકી જાય છે, ભગવાને એના ઉપર પ્રતાપે એના ઉપર વિશ્વાસ મૂક્યો છે કે મારો જે બતાવેલો માર્ગ છે એ માર્ગ ઉપર આ ચાલશે અને બીજાને ચલાવશે, અને જયારે એ ચાલવાના માર્ગની સામર્થ્ય જયારે મળી ત્યારે બીજાને ચલાવવાના, બીજાને અધર્મના માર્ગે પ્રેરવાનો જયારે પ્રયત્ન કરે અથવા ધર્મ માર્ગની અંદર પોષણ ના આપે, અધર્મના અસત્યના માર્ગ ઉપર ચલાવવા પ્રયત્ન કરે, સત્ય અને ધર્મના માર્ગનું પોષણ ના આપે, એટલે ભગવાનનું જે કાર્ય છે એ કાર્ય કરતા નથી. ત્યારે મહારાજ કહે છે એ ભગવાનનો ભક્ત નથી અને માયાનો જીવ છે અને યમપુરીનો અધિકારી છે. ને એવાની જે મોટપ તે સંસારના માર્ગમાં જ છે. મહારાજ કે એવી કદાચ મોટપ પ્રાપ્ત થઈ હોય ને તો એ દુનિયાની દ્રષ્ટિએ જ માત્ર મોટપ છે, ભગવાનની દ્રષ્ટિમાં એ મોટપ નથી. જેમ સંસારમાં જેનું ઘોડું ચડવા ન હોય તેને, તેથી જેને ઘોડું હોય તે મોટો. જગતની દ્રષ્ટિએ મહારાજે દ્રષ્ટાંત સમજાવ્યું કે જેની પાસે કદાચ એકાદ વાહન ચાલવા ન હોય, ઘોડું ન હોય, અને જેની પાસે ઘોડું હોય તો એ ઘોડાવાળો મોટો. જેની પાસે અત્યારના દ્રષ્ટાંત જો જોઈએ તો નાની ગાડી હોય અને કોઈની પાસે મોટી ગાડી હોય તો મોટી ગાડીવાળો મોટો. લાખ રૂપિયાની ગાડી હોય, કદાચ બાઇક લઈને ફરતો હોય, કોઈ 10 લાખનું લઈને ફરતો હોય તો 10 લાખવાળાને સંસાર મોટો ગણે કે ભાઈ આ સુખી છે, પૈસાવાળો છે, મોટા છે. એમ જગતની દ્રષ્ટિની અંદર એ મોટું નાનું થઈ શકે એમ મહારાજ કે, અને એક ઘોડું જેને હોય ને તેનાથી 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ, સંપત્તિ અહીંયા શબ્દ વાપર્યો છે, સંપત્તિ એટલે દરેક રીતે આર્થિક સંપત્તિ, શારીરિક સંપત્તિ, સત્તા સંપત્તિ, દરેક સંપત્તિનો અહીંયા સમાવેશ થાય એવી અધિક અધિક જેમ જેમ સંપત્તિ, વ્યવહારિક સંપત્તિ અહીંયા મહારાજે શબ્દ વાપર્યો છે વચનામૃતની અંદર, સંસાર વ્યવહારમાં અતિ મોટો છે. એટલે સંસારિક વ્યવહારિક જે સંપત્તિ રૂપ જે પણ સત્તા શક્તિ સંપત્તિ દ્રવ્ય મોટપ માન વગેરે જે પણ પ્રાપ્ત થયું છે એ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વરને ભજ્યામાં એ મોટો નથી. મહારાજ અહીંયા સુંદર વાત સમજાવી મહારાજ કે જગતની કોઈ પણ મોટપ એ ભગવાનની ભક્તિની અંદર એ અંતરાય રૂપ બનતી હોય અથવા તો એ જગતની મોટપનું મહિમા વધી જતો હોય તો એ ભગવાનના ભક્ત માટે યોગ્ય નથી અને ભગવાનનો ભક્ત પણ નથી. અને એવી મોટપ એ ભગવાનને ભજ્યાની મોટપ નથી. અને જેની મતિ એવી હોય, જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેળી તો ઘણી સારી છે અને આ તુંબડી, મહારાજ અહીંયા જે દ્રષ્ટાંત અને શબ્દો વાપર્યા છે બાલા ભક્તો, એ ખરેખર ખૂબ જ સમજવાળા શબ્દો છે. મહારાજ કે કોઈને વિષયની અંદર પંચવિષય દેહાદિક સુખને અર્થે જે પણ હોય, અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું સ્ત્રી અતિશય રૂપવાન છે, અર્થાત કે કામવાસના આદિ જે પણ એની હોય, કે જગતની દ્રષ્ટિએ કરીને એ માત્ર દેહ સંબંધી એની અંદર હોય એવી જેની વૃત્તિ હોય, આ વસ્ત્ર અતિશય સારું છે, કોઈ મોંઘા પ્રકારના વસ્ત્ર, કોઈ ગમતા પ્રકારના વસ્ત્ર અથવા તો અલંકાર આભૂષણ વગેરે કોઈ પણ એવા પદાર્થ હોય જેની અંદર આપણું મન વૃત્તિ આકર્ષાતી હોય, એવો કોઈ પદાર્થ એની અંદર આપણને જો લોભ અથવા તો સારું દેખાય એ સારું છે, અને પાત્ર અતિશય સારું છે, એવું કોઈ ભોજન આદિનું પાત્ર હોય એ પણ સારું છે, આટલો ગૃહસ્થ આશ્રમની અંદર આવે, પણ મહારાજે એક શબ્દ અહીંયા વધારે આપ્યો એવી રીતે. અને આ તુંબડી અતિશય સારી છે, જે ત્યાગાશ્રમમાં પણ રહેલા હોય અને એને આ તુંબડી સારી છે ને આ તુંબડી નથી સારી, એટલે જગતના વિષયોમાં તો ન જ આસક્ત થવું જોઈએ, પણ તુંબડી જેવાની અંદર પણ આસક્તિ ન હોય, અને અતિશય સારી છે અને પાત્ર અતિશય સારું છે, એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેગદારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. મહારાજ કે જ્યારે પણ જગતના વિષયો, પછી એ સ્ત્રી હોય, એ પદાર્થ હોય, એટલે અહીંયા સ્ત્રી ફરી હું સમજણ આપું કે સ્ત્રી શબ્દ વાપર્યો છે એટલે માત્ર સ્ત્રીઓને માટે નથી, પણ જેમ પુરૂષ માટે સ્ત્રીને આકર્ષણ છે એમ સ્ત્રીઓ માટે પુરૂષ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તો એવા જે પણ પદાર્થ અન્યોન્ય છે કે જે તમને આકર્ષણ કરીને મોહમાં બાંધતા હોય, જે તમને એક બંધનની અંદર નાખતા હોય, એવા વિષયની અંદર તમારું મન લલચાય, અહીંયા લખ્યું કે સારી છે એવો ભાવ થાય. સારી ભાવ ક્યારે થાય? એમાં તમારું મન આકર્ષાણું, બંધાણું, એમાં આસક્ત થયું ત્યારે તમને પ્રીતિ થઈ. એનો મહિમા સમજાણો વધારે, ભગવાન કરતા એનો મહિમા વધારે સમજાણો, ત્યારે તમને એનો પ્રીતિ એની અંદર થાય. એટલે મહારાજે કીધું કે આ વસ્તુ સારી છે એવી જે જે ભાવના થાય, પછી એ ગૃહસ્થ આશ્રમની અંદર હોય તોય ભલે કે ત્યાગાશ્રમની અંદર હોય તોય ભલે, પણ એને એવા વિષયોની અંદર જ્યારે એ વૃત્તિ એની અંદર ખેંચાય છે, આકર્ષાય છે, સ્થિર થાય છે, બંધાય છે, ત્યારે મહારાજ કે એ તુચ્છ બુદ્ધિવાળો છે. મહારાજ અહીં આગળ બંને બુદ્ધિઓનું અહીંયા સમન્વય બતાવ્યો. પહેલા મહારાજે સદબુદ્ધિ બતાવી કે જે બુદ્ધિએ કરીને ભગવાન અખંડમાં હૃદયમાં વાસ કરે છે, અને મહારાજ કે જ્યારે સિદ્ધ દશાને પામ્યો હોય અને પછી જ્યારે છતાંય અહંકાર દેહાભિમાન વગેરેથી યુક્ત રહે, ત્યારે મહારાજ કે એને વિષયોની અંદર આકર્ષાય અને જગતનો જીવ એ માયાનો જીવ બની જાય અને યમપુરીનો અધિકારી બને છે અને તુચ્છ બુદ્ધિવાળો એને જાણવો, ત્યારે તમે કહેશો કે એનું કલ્યાણ થશે કે નહીં. પછી મહારાજે અહીં આગળ બંનેની સમજણ બતાવીને પૂછ્યું કે તુચ્છ બુદ્ધિવાળો હોય એનું કલ્યાણ થાય કે ન થાય. ત્યારે મહારાજે અહીંયા બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય. મહારાજ કે જો કોઈ પામર જીવ હોય ને અને સત્સંગમાં હોય, અહીંયા સત્સંગની વ્યાખ્યા પણ આપણે સમજવાની જરૂર છે અને કલ્યાણ શબ્દનો અર્થ પણ સમજવાની જરૂર છે. કલ્યાણ શબ્દનો અર્થ થાય છે શુભ, શ્રેય, કોઈ સારું થવું, એનું નામ કલ્યાણ. અને મોક્ષ શબ્દ છે જન્મ મરણના બંધનમાંથી, માયાના બંધનમાંથી મુક્ત થઈ ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી, જન્મ મરણના ફંદમાંથી મુક્ત થવું, એનું નામ મોક્ષ. એટલે બંને શબ્દનો સમન્વય ઘણી વખત આપણે સમાનાર્થી શબ્દની તરીકે બંને સાથે વાપરતો હોય છે, મોક્ષ અને કલ્યાણ. પણ કલ્યાણ એ માત્ર શ્રેય થવું છે, કલ્યાણ એટલે માત્ર ઉન્નતિ થવી છે, પ્રગતિ થવી છે, અને મોક્ષ છે એ બંધન મુક્ત થવું છે. મહારાજ અહીંયા શબ્દ લખ્યો એનું કલ્યાણ થાય કે ન થાય, એનું શ્રેય થાય કે ન થાય, એનું રૂડું થાય કે ન થાય, આવો એનો ભાવ છે. ત્યારે તો કલ્યાણ તો પામર જીવ હોય ને, એ પામર જીવ પણ જો સત્સંગમાં રહે તો પામર જીવ ભક્ત થાય, ભક્તમાંથી મોટો ભક્ત થાય અને મોટા ભક્તમાંથી મુક્ત થાય, એ કલ્યાણની પદ્ધતિ છે, એ કલ્યાણનો માર્ગ છે, એ કલ્યાણની ઉન્નતિનો માર્ગ છે. એટલે મહારાજ કે એવો પામર જીવ હોય એ જો સત્સંગમાં રહે તો એનું પણ કલ્યાણ થાય. પણ મારે મોરે કયા એવી જે સંતતા, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો સંતતા, એટલે સંતના ગુણ, એવા જે સાધુતાના ગુણ, એવા જે સદાચરણના ગુણ, એવા જે મોક્ષના માર્ગમાં ઉપયોગી થાય એવા જે શુભ ગુણો, એવા ગુણ એને સંતતા કીધી. મહારાજ કે એવી જે સંતતા તેમાં કોઈ દાડો આવતી નથી. કેમ? આવો સ્વભાવ એને છોડ્યો નથી. એને સ્વભાવ જ્યાં સુધી આવો ન છોડે, સમજણની અંદર, જ્ઞાનની અંદર આ પરિવર્તન નહીં આવે ત્યાં સુધી મહારાજ કે એનામાં એવી સંતતા આવતી નથી. અને પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ આવતા નથી, એવી સાધુતા પણ આવતી નથી, અને એવા સત્પુરુષોના જે ગુણ છે એ પણ એનામાં ક્યારેય આવતા નથી, કાજે એ પાત્ર થયો નથી. વાલા ભક્તો, ઘણા ભક્તો એમ કહેતા હોય કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ, પણ અહીંયા મહારાજે આ વાતની બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે જ્યાં સુધી પાત્રતા નહીં કેળવો ત્યાં સુધી એવા રૂડા ગુણ આવશે નહીં. તમે માર્ગમાં છો, તમે એ માર્ગને અનુસરો છો, તમે સત્સંગમાં છો, એટલે આજે નહીં તો કાલે તમે જો એને એની પ્રવૃત્તિમાં રહેશો, એને અનુસરતા રહેશો, તો એ સંભાવના છે કે તમારામાં એ ગુણ આવે. પણ તમે જો સત્સંગમાં નહીં રહો, તમે જો સત્સંગનો યોગ નહીં રાખો, તમે જો એવા સંતોનો સમાગમ નહીં કરો, એવા ભક્તોનો સમાગમ નહીં કરો, એવા શાસ્ત્રોનો આશ્રય નહીં કરો, તો મહારાજ કહે છે એવા ગુણ ક્યારેય આવવાના નથી. અને એવા ગુણ નહીં આવે, એવી પાત્રતા નહીં કેળવાય, તો કદાચ વ્યવહારિક રીતે જે મહારાજે બતાવ્યું કે સંસારના કદાચ તમે મોટપને પામી શકશો, કદાચ ઇન્દ્રાદી લોકને પામી શકશો, પણ ભગવાનના ધામની પામવાની અંદર કચાશ રહી જશે, ભગવાનની મોક્ષની પ્રાપ્તિની અંદર કચાશ રહી જશે. એ કચાશ ક્યારે ટળે? કે જ્યારે ઉપર બતાવેલી જે વચનામૃતમાં મહારાજે આગળ બતાવી એવી પ્રમાણેની સમજણ જીવાત્મા કેળવે અને એવું ધૈર્ય ભગવાનના સ્વરૂપની અંદર પોતાનો મનને સ્થિર કરે અને એ ભગવાનની વૃત્તિને ભગવાનને કરતા અર્થા જાણી અને પોતે જગતના વિષયની અંદર સંભાવ રાખી અને જે નિર્માની થઈ અને ભગવાનની એકાંતિક ભક્તિ કરે, એવા જે બધા વચનામૃતમાં મહારાજે શુભ ગુણ બતાવ્યા છે એ ગુણને અનુસરે ત્યારે જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે હવે કળિયુગની અંદર પણ આપણને આવો સદમાર્ગ, સત્સંગનો માર્ગ એ પ્રાપ્ત થયો છે. અને મહારાજ કહે છે કે અમે જે વાર્તા કરી એમ વાર્તા કરી મહારાજ જય સચ્ચિદાનંદ કરી શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારે પધાર્યા. મહારાજ પછી અક્ષરરૂઢેની અંદર વિરામ કરવા પધાર્યા છે. ઇતિ વચનામૃત ઘરડા પ્રથમનું 27મું સહેજાન સ્વામી મહારાજની જય.